समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतेन्द्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निजरा अधिकार चाले छे। निजरा अधिकार मा अपने कलश 144 कर्यो। कलश 144 मा ए वात आवी कि पोते ज अचिंत्य शक्ति वालो भगवान आत्मा देव छे अने एने पोताना स्वरूपनी प्राप्ति थई छे एटले ज्ञान मात्र चिन्ह मात्र चिंतामणि एने प्राप्त थयो छे अने आवो चिंतामणि प्राप्त थयो छे एटले हवे एने बीजे क्याय कहीं पण प्राप्त करवा नू प्रयोजन नथी। बीजो कोई परिग्रह एने करवा लायक रहतो नथी। एने जे चिंतामणि रत्न प्राप्त थयुं छे ए अद्भुत छे। एना द्वारा एने शांति सुख आनंदनी प्राप्ति थाय छे माटे हवे बीजे क्याय सुखनी प्राप्ति माटे थईने एने काई पण परिग्रह करवानी जरूर रहती नथी। इतले ए बधा परिग्रह ने छोड़े छे। परिग्रह तो पर पदार्थ होय के परना लक्ष्य थता भाव होय शुभाशुभ भाव होय पण एमानु एक पण जेने भगवान आत्मा प्राप्त थयो छे एने उपकारी थतुं नथी। ए वात कलश 144 માં આવી। હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી। જો 144 કળશમાં હવે પછીની જે ગાથા આવવાની હતી એની વાત તો કરી જ દીધી, એટલે અહીંયા પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી અને એના ઉત્તર રૂપે જે વાત કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 207 કહેવાના છે એનો સાર કળશ 144 અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહી દીધો છે। હવે મૂળ ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી એ આપણે લઈએ। ગાથા 207। को नाम बणेद बुध पर द्रव्यम ममेदम भवती द्रव्यम आत्मान मन परिग्रहम तु नियतम विजानन। गुजराती मां गाथा छे। पर द्रव्य आ मुज द्रव्य एवं कोण ज्ञानी कहे अरे निज आत्मने निजनो परिग्रह जाणतो जे निश्चय। पोताना आत्माने ज पोतानो परिग्रह जाणे छे अने परने पोतानुं जाणतो नथी। गाथाना अर्थमां अहींया कहे छे आत्मानम तु नियतम आत्मन परिग्रहम विजानन। પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો કહ નામ બુધ ભણેત ઇદમ પર દ્રવ્યમ મમ દ્રવ્યમ ભવતી। પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો થકો કયો જ્ઞાની એમ કહે કે આ પરદ્રવ્ય મારું દ્રવ્ય છે, જે પોતાના આત્માને પોતાનો પરિગ્રહ જાણે છે, પોતાનું સ્વ જાણે છે, પોતાની મિલકત જાણે છે, પોતાનું ધન જાણે છે, પોતાની લક્ષ્મી જાણે છે, એ જ બધું પોતાનું સર્વસ્વ છે એમ જે જાણે છે, એવો જ્ઞાની પરદ્રવ્યને મારું દ્રવ્ય શા માટે કહેશે? એટલે કે નહીં જ કહે. કયો છે એવો જ્ઞાની કે જે પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય ગણે? કોઈ નથી. એવો કોઈ જ્ઞાની છે નહીં કે જે પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માને. કેમ કે એ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ સહિત છે. એને પોતાનું શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું છે, એ જ એનો વૈભવ છે, એ જ એની લક્ષ્મી છે. એટલે એ પોતાના આત્માને જ પોતાનો પરિગ્રહ જાણે છે, એટલે એ સિવાય બીજા કોઈને પોતાનો પરિગ્રહ જાણતો નથી. જગતમાં કોઈ જ્ઞાની એવો નથી કે એમ કહે કે પરદ્રવ્ય મારું દ્રવ્ય છે. ગાથામાં બહુ સરસ વાત મૂકી દીધી. આત્માની જેને પ્રાપ્તિ થઈ છે, સ્વાનુભૂતિ થઈ છે, એવા જ્ઞાનીને તો હવે બીજે ક્યાંય કાંઈ કરવાપણું નથી. બીજે ક્યાંયથી આનંદ સુખની પ્રાપ્તિ કરવાનો વિકલ્પ પણ એને આવતો નથી. એટલે પરમા મમત્વ એને હોય જ નહીં. અને આ વાત અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી છે. કહે છે કે જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે. સ્વ છે એટલે કે પોતાનું છે, પોતાની માલિકીની ચીજ છે, પોતાની મિલકત છે, પોતાની લક્ષ્મી છે, પોતાની સંપદા છે. જે જેનો સ્વભાવ છે તે તેનું સર્વસ્વ છે, તે તેની સંપદા છે, એ એની માલિકીની વસ્તુ છે, અને તે તેનો સ્વામી છે. તેનો એટલે જે એની સંપદા છે એનો એ સ્વામી છે. પોતાનો સ્વભાવ છે એ જ એની સંપદા છે, એ જ એની લક્ષ્મી છે, એ જ એની મિલકત છે, અને એનો એ સ્વામી છે. એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી, એટલે કે એવી જેને તત્વદ્રષ્ટિ થઈ છે, એવો જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. તેથી આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી. અર્થાત પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. પરદ્રવ્યને વિશે એને એવા વિકલ્પ નથી કે એ મારું છે, એ મારું સ્વ છે, હું એનો સ્વામી છું, હું એમાં કાંઈ કરી શકું છું, હું એને પરિણમાવી શકું છું, એ મારું છે, એ મને લાભદાયી છે, એવો કોઈ વિકલ્પ પરદ્રવ્ય પ્રત્યે જ્ઞાનીને હોય નહીં. એટલે એવા સગળા વિકલ્પને એ પર જાણતો, એને ગ્રહતો નથી. બહુ સરસ વાત મૂકી દીધી છે કે જે જેનો સ્વભાવ છે એ જ એનું સ્વ છે. એનું સ્વ શું હોય? જે ભાવે એ પરિણમે છે એ જ એનું છે. એ સિવાયનો બીજો ભાવ, અન્યના લક્ષે થતો ભાવ, પરના લક્ષે થતો ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, એ એનું સ્વ નથી. એ એનું સ્વ હોય તો પછી એ હંમેશા રહે. વિકારી ભાવ તો હંમેશા રહેતો નથી. પરના લક્ષે થતો ભાવ ક્યાં ટકીને રહે છે? એટલે જે એનો સ્વભાવ છે, જે એના ગુણોને કારણે છે, જે એનું શુદ્ધ પરિણમન છે, જે શાશ્વત ટકીને રહે છે, એ જ એનું સ્વ છે, એ જ એની સંપદા છે, અને એવા એ સ્વનો સ્વામી છે. એવા એ સ્વનો સ્વામી છે એવું જ્ઞાનીને કંઈ વારે વારે યાદ કરવું પડતું નથી. એ તો એને સહજ છે. પોતાની સંપદાને વારે વારે કાંઈ યાદ કરવી પડતી નથી કે મારી સંપદા શું છે. કેમ કે એને તો એ પોતાની જાણે છે, એ તો સહજ છે. પોતાની અનુભવે છે એ તો સહજ દશા છે. પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને પોતાનો જાણવો, અનુભવવો અને એવા જ ભાવે પરિણમવું, આ તો સહજ છે. એટલે એનું સ્વામિત્વ, સ્વનું સ્વામિત્વ એને સહજ છે. એટલે એવી જ દ્રષ્ટિ રહે છે. આ તત્વદ્રષ્ટિ છે અને આવા તત્વદ્રષ્ટિના આલંબનને લીધે જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. અહીંયા આત્માનો પરિગ્રહ શબ્દ મૂક્યા છે એટલે એવો અર્થ નથી કે છોડવા લાયક પરિગ્રહ, એવો અર્થ નથી થતો. આત્માનો પરિગ્રહ એટલે પોતાની વસ્તુ, આત્માને પોતાનો પરિગ્રહ એટલે પોતાને રાખવા લાયક, સંગ્રહ કરવા લાયક, ધરી રાખવા જેવું જે છે તે અર્થમાં અહીંયા પરિગ્રહ શબ્દ વપરાયો છે. એટલે કહે છે કે આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે અને તેથી જ એને હવે પરમા મમત્વ નથી, મારાપણાનો ભાવ નથી, સ્વામિત્વ નથી. અને એમ એ જાણતો પરદ્રવ્યને પરિગ્રહતો નથી, અર્થાંત પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે લોકમાં એવી રીત છે કે સમજદાર ડાયો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, પોતાની કહેતો નથી. ડાયો માણસ બીજાની વસ્તુ ભૂલથી પણ એની પાસે આવી ગઈ હોય તો એને પોતાની કહેતો નથી, એને પોતાની જાણતો જ નથી. એ પરની છે તો પરની જ છે એટલે તેને ગ્રહણ પણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી. પોતાનો સ્વભાવ છે એ જ પોતાની સંપદા છે, એ જ પોતાની લક્ષ્મી છે. એનો જે સ્વામી થાય છે, અન્યનો એ સ્વામી થતો નથી, અન્યને પોતાની મિલકત જાણતો નથી. એટલે એ પરદ્રવ્ય હોય કે પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવ હોય, એ બધા પોતાથી જુદા છે, પોતાની સંપત્તિ નથી. એને એ પરના ભાવ જાણે છે અને પરના ભાવને જાણતો એને ગ્રહણ કરતો નથી, પરના ભાવને એ ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ કે પરનું સેવન કરતો નથી. જ્ઞાની પરનું ગ્રહણ કઈ રીતે નથી કરતો એ વાત અહીંયા તો સમજાવી છે. એને સહજ છે, એમાં કાંઈ એને યાદ કરીને કરવું પડે છે એમ નથી. એમાં પરનું ગ્રહણ ન કરવામાં એને કાંઈ પ્રતિજ્ઞા કરવાની જરૂર પડતી નથી, એને કોઈ ઉપરથી દબાણ કરીને કરાવે છે એમ નથી. એ સહજ છે કેમ કે એને પોતાની સંપદાનો ખ્યાલ આવ્યો છે, પોતાના સ્વરૂપનું ભાન થયું છે, એ જ એનું સ્વ છે એવું અદ્ભુત જ્ઞાન એને વર્તે છે. એવી તત્વદ્રષ્ટિના આલંબન વડે એ જ્ઞાની પોતાના પરિગ્રહને, પોતાની વસ્તુને, પોતાની મિલકતને જાણે છે, સમજે છે. એટલે એ સિવાય જે કાંઈ છે તે પોતાનું નથી, એટલે પોતાનું નથી એને એ ગ્રહતો નથી. એ પરદ્રવ્ય હોય કે પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવ હોય, એ બધાને પોતાના જાણતો નથી અને એને એ સહજ રીતે જ ગ્રહણ કરતો નથી. એમ એને પરનું ગ્રહણ પણ નથી અને પરનું સેવન પણ નથી. એક વાત આમાં બહુ સ્પષ્ટ કરી દીધી કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ હોય એને પરનું સહજ રીતે ગ્રહણ છૂટી જાય છે, પરનું ગ્રહણ સહજ રીતે છૂટી જાય છે. એનું સેવન, એના પ્રત્યેની આસક્તિ, આવું કાંઈ રહેતું જ નથી. આ વાત અહીંયા તો કરી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ સાતમો પાના નંબર 232 ગાથા 207 ટીકા ઉપરનું પ્રવચન એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આત્માનો પોતાનો જે સ્વભાવ છે તે તેનું પોતાનું સ્વ છે. પોતાનો જે ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવ છે તે પોતાનું સ્વ છે અને પોતે તેનો સ્વામી છે. પોતાનો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવ છે એ જ પોતાની સંપદા છે, પોતાની સંપત્તિ છે, એ પોતાનું સ્વ છે, તે સિવાય પોતાનું બીજું કાંઈ નથી. આમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. આવી રીતે દ્રષ્ટિ કરી છે તેથી જ્ઞાની આત્માને જ આત્માનો પોતાનો પરિગ્રહ જાણે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, ભગવાન આત્મા સૂક્ષ્મ નિર્વિકલ્પ વસ્તુ છે, તેને જ્ઞાની સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિથી પકડે છે. સૂક્ષ્મ નિર્વિકલ્પ વસ્તુ છે જે વિકલ્પમાં આવતી નથી, છતાંય અતિન્દ્રિયપણે એ જ્ઞાનમાં આવે છે, અનુભવમાં આવે છે, એવી એ વસ્તુ છે. ગુરુદેવ કહે છે કે એવી એ સૂક્ષ્મ વસ્તુને જ્ઞાની સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિ વડે પકડે છે. આત્મા સ્થૂળ એવા શુભાશુભ વિકલ્પોથી પકડાય એવી ચીજ નથી. કોઈ બહારના સાધન દ્વારા આત્મા પકડાય એવો નથી. આત્મા તો અતિન્દ્રિયપણે પકડાય એવો છે. અલિંગ્રહણના બોલમાં પણ એ વાત આવી કે આત્મા કોઈ ઇન્દ્રિયો દ્વારા જણાય, અનુભવાય, પકડાય, ગ્રહાય એવો નથી. એ તો ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે. જ્ઞાન દ્વારા જ પકડાય એવી એ ચીજ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાન દ્વારા જ પકડાય. સ્થૂળ એવા શુભાશુભ ભાવ અને એ સાથે રહેલા વિકલ્પો દ્વારા પકડાય એવી એ ચીજ નથી. જ્ઞાની તેને સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિ વડે પકડે છે. આત્મા સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિથી એટલે કે અંતર્મુખ થયેલા ઉપયોગ વડે જ પકડાય એવી ચીજ છે. તીક્ષ્ણ તત્વદ્રષ્ટિથી એટલે કે પોતાના ઉપયોગને અંતર્મુખ કરતા એ પકડાય એવી ચીજ છે. આગળ ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મા આવી ચીજ છે. તો પ્રશ્ન થાય છે કે આત્માને આત્માનો પરિગ્રહ હોય. અહીંયા ગાથામાં શબ્દ જે મૂક્યા છે એમાં તો આત્માને આત્માનો પરિગ્રહ એમ કહ્યું છે. અમે તો એમ સમજતા હતા કે આ બધો પરિગ્રહ છે એ બધો છોડવા લાયક છે, પર પદાર્થ છે એ જ પરિગ્રહ હોઈ શકે, પર વસ્તુ છે એ જ પરિગ્રહ હોઈ શકે, એટલે આવો પ્રશ્ન થયો. અને એના સમાધાનમાં ગુરુદેવ સમજાવે છે કે હા, આત્માને આત્માનો પરિગ્રહ હોય એટલે કે આત્માને આત્માએ પકડ્યો છે, એને ગ્રહણ કર્યો છે, એ એનું સ્વ છે, માટે આત્માને આત્માનો પરિગ્રહ હોય. એટલે ગુરુદેવ કહે છે કે હા, અને કારણ શું? તો કે કારણ એ છે કે જ્ઞાનીએ આત્માને પકડ્યો છે ને, પરી એટલે સર્વથા અને સર્વ પ્રકારે. પરી શબ્દનો અર્થ થાય છે સર્વથા, સર્વ પ્રકારે, અને ગ્રહ એટલે પકડવું. જ્ઞાનીએ આત્માને સર્વ પ્રકારે સર્વથા પકડ્યો છે એટલે જ્ઞાનીએ એક આત્માને જ પકડ્યો છે, માટે જ્ઞાનીને એનો પરિગ્રહ છે. પરી એટલે સર્વથા, સર્વ પ્રકારે, અને ગ્રહ એટલે પકડવું, એવો અર્થ અહીંયા ગુરુદેવે કર્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે હા, આત્માને આત્માનો પરિગ્રહ હોય, કેમ કે જ્ઞાનીએ આત્માને પકડ્યો છે ને. અને પરી એટલે સર્વથા, સર્વ પ્રકારે, અને ગ્રહ એટલે પકડવું, જ્ઞાનીએ એક આત્માને જ પકડ્યો છે, માટે જ્ઞાનીને તો આત્મા જ પરિગ્રહ છે. આટલી આવી વાત કરી એટલે જેને તત્વની દ્રષ્ટિ નથી થઈ એને જરાક અચંબો થાય છે. એ કહે છે કે આ તો એક નવો પરિગ્રહ કયો, અમે તો પૈસા આદિને પરિગ્રહ માનતા હતા. ગુરુદેવ કહે છે કે આ કાંઈ નવો નથી, અનાદિકાળથી આત્માને આત્માનો જ પરિગ્રહ છે. ભાઈ, આ પૈસા, હીરા, માણેક, મોતી, રતન, આ ઘર, બાર, કપડા, આ કાર, કોમ્પ્યુટર, આ બધું તો ઉદગળ છે અને એ પર છે, એ તો આત્માને સ્પર્શતું નથી, એનાથી ક્યાંય દૂર રહેવું છે, તો પછી એ ક્યાંથી આત્માનો પરિગ્રહ હોય? કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ એ બધા કિંમતી છે ને, હીરા માણેક આદિ તો એ ધન, અને એના વડે લોકો સુખી જણાય છે ને. ગુરુદેવ કહે છે કે એ પર પદાર્થો દ્વારા કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી, એની કાંઈ પ્રતિષ્ઠા નથી, એનું કાંઈ મહત્વ નથી. એનું પરિણમન એના કારણે થાય છે કે પર ચીજ છે, એ બીજી ચીજ છે, એ મારી નથી, અને એના દ્વારા મને કાંઈ સુખની પ્રાપ્તિ થતી નથી. મને તો મારા અંતરમાંથી આવતા જ્ઞાન આનંદની જ પ્રાપ્તિ થાય છે, એ જ મારું સુખ છે. આગળ 233માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા કહે છે કે નિયમથી એટલે નિશ્ચયથી, સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. હું તો જ્ઞાન આનંદ સ્વભાવી છું એમ જેને અંતરમાં તેની પકડ થઈ ગઈ છે, તેને પોતાનો આત્મા જ પરિગ્રહ છે, બીજું કાંઈ એને પોતાનું લાગતું નથી. આગળ પાના નંબર 234 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સૂક્ષ્મ તીક્ષ્ણ તત્વ દ્રષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી અન્ય પદાર્થ પ્રત્યે એને આ મારું છે, સ્વ છે એવો ભાવ હોતો નથી. એટલે પર પદાર્થને તો એ એમ જ જાણે છે કે એ મારું સ્વ નથી, હું એનો સ્વામી નથી, અને એમ એ જાણતો થકો પર દ્રવ્યને પરિગ્રહતો નથી, ગ્રહતો જ નથી, એનું એને ગ્રહણ જ નથી, એનું એને પકડવું જ થતું નથી. ગાયો માણસ કોઈની ચીજને લેતો નથી, કોઈની ચીજને ગ્રહતો નથી, એને પોતાની તો કેવી એક બાજુ રહી, પણ એને એ ગ્રહતો જ નથી, એનું એને સ્વામિત્વ ક્યાંથી હોય? જે વસ્તુને તે હાથમાં પકડતો જ નથી, એ પર પદાર્થ છે, એને લઈને મારે શું કામ છે? મારી સંપદા મારી પાસે છે, મારું ધન મારી પાસે છે, મારે અન્યની વસ્તુને લઈને શું કામ છે? અન્યની વસ્તુમાં એને રસ પડતો જ નથી. આ તો વ્યવહારના ડાયા માણસોની વાત છે. તો પછી અહીંયા જે આત્મજ્ઞાની થયો છે એને પર પદાર્થને ગ્રહણ કરવાનો ભાવ ક્યાંથી થાય? પરના લક્ષ્ય થતો જે ભાવ છે એ પણ વિભાવ ભાવ છે, એને પણ એને ગ્રહવાનો ભાવ ક્યાંથી આવે? જેને પોતાની સંપદા પ્રાપ્ત થઈ છે, પોતાનું શું છે, પોતાનું સ્વ કેવું છે, એ જેણે બરાબર જાણ્યું છે, એને પરમાં હવે કોઈ રૂચિ નથી, એટલે પરને એ ગ્રહતો જ નથી, એ સહજ રીતે જ છૂટી જાય છે. પર પદાર્થો તો છૂટા પડ્યા જ છે, પણ એના પ્રત્યેનું મમત્વ હતું, એના પ્રત્યે એકત્વ હતું, એમાં કર્તૃત્વ બુદ્ધિ હતી, એ બધું હવે સહજ રીતે છૂટી જાય છે એવી એ જ્ઞાનીની દશા છે. અંતરમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરતા એને એની સંપદા હાથ લાગી છે એટલે એ કૃતકૃત થયો છે. એને ખજાનો મળી ગયો છે, પોતાના જ્ઞાન આનંદનો મોટો ખજાનો મળી ગયો છે એવો નિધિ પ્રાપ્ત થતા હવે એનું લક્ષ બહારમાં ક્યાંય ઠેરતું નથી, બહારમાં એને ક્યાંય રૂચિ થતી નથી, બહારમાંથી એને કાંઈ ગ્રહવું નથી. બહુ સરસ વાત કરી દીધી છે અહીંયા તો. એને ક્યાંથી એવું બહારમાં પકડવાનું થાય, શા માટે એ પરને ગ્રહે, એને પરમાથી હવે શું મેળવવા જેવું છે? એમ એ જ્ઞાની પરનો સ્વામી થતો નથી, એનું એને મમત્વ પણ નથી, એમાં એકતા પણ નથી, અને એમ એને પરિગ્રહતો નથી. એ સઘળા રાગને છોડે છે, શુભ ભાવને પણ છોડે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે રાગ અને રાગના ફળ એવો બાહ્ય વૈભવ એ મારો છે એમ જ્ઞાની માનતો નથી. એ ખરેખર તો વૈભવ નથી, એ તો ધૂળ છે, એવી ધૂળને જ્ઞાની પોતાની માનતો નથી. ગુરુદેવ કહે છે કે જુઓ તો ખરા, આ રાગાદી પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું એનો સ્વામી નથી એમ એ ધર્મી જ્ઞાની જાણે છે, અને તેથી તે પરદ્રવ્યને રાગાદીને ગ્રહતો નથી, પરિગ્રહતો નથી, એનો સ્વામી થતો નથી, એનું લક્ષ કરતો નથી. આટલી વાત આવી એટલે ફરી એક પ્રશ્ન થયો. 235માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં પ્રશ્ન છે, કહે છે કે તો શું સોનગઢ સિવાય વિતરાગનો માર્ગ ક્યાંય નથી? આવો વિતરાગી માર્ગ છે એવી આ વાત કરી. હું તો આજ વિતરાગી માર્ગ છે એવી વારંવાર વાત કરવામાં આવે ને, દરેક વખતે એ વાત કહેવામાં આવે કે જ્ઞાનીની આવી દશા છે ને, આજ મોક્ષનો માર્ગ છે ને, આજ વિતરાગી માર્ગ છે. એટલે કોઈક નવા આવેલા હશે સોનગઢમાં, એમને એવો પ્રશ્ન થયો કે આ વિતરાગ માર્ગ માત્ર સોનગઢમાં જ છે કે બીજે ક્યાંય છે? બીજે ક્યાંય વિતરાગ માર્ગ છે જ નહીં? શું પ્રશ્ન કર્યો છે આપ? તમે ગુરુદેવનું પ્રવચન સાંભળતા હો ને તો તમને ખ્યાલ આવે કે કેટલીક વખત આવા લોકો આવે છે અને એવા પ્રશ્નો કરે છે. તો એવો જ આ પ્રશ્ન છે કે સોનગઢ સિવાય વિતરાગનો માર્ગ ક્યાંય નથી? ગુરુદેવ ઉત્તર આપે છે કે અરે ભાઈ, વિતરાગનો માર્ગ તો આત્મા સિવાય બીજે ક્યાંય નથી, આત્મા સિવાય બીજે ક્યાંય નથી. એટલે કે આત્માને પકડવા સિવાય બીજો કોઈ માર્ગ વિતરાગી માર્ગ નથી, આત્માની અનુભૂતિ સિવાય બીજો કોઈ વિતરાગી માર્ગ નથી. એ વાત અહીંયા તો અમે કહીએ છીએ, સોનગઢની વાત નથી. એને સ્થળ સાથે શું સંબંધ? માર્ગ તો પોતાના સ્વરૂપમાં સમાયો છે અને પોતાના સ્વરૂપમાં જતા એ માર્ગની પ્રાપ્તિ થાય છે, આટલી સરળ વાત છે. પણ જેને ઊંધા અર્થ કરવા હોય આ રીતે વાત કરે, તત્વની વાત છે નિશ્ચયથી જ વાત કરે છે, વ્યવહારનો લોભ કરે છે વગેરે વગેરે વાત કરી, અને પછી એમ જ કહે ગુરુદેવ જ્યારે એમ વાત કરે, સૂક્ષ્મ વાત છે અને આ તો ભગવાનની કોલેજ છે, અહીંયા તો વાંચીને તૈયાર થઈને આવવું, આવી બધી વાત જ્યારે કરે ત્યારે ઘણાને આ વાત ખૂંચે, એટલે પછી અનેક પ્રકારે વાતો કર્યા કરે. અને એવા કોઈક વખત વર્ષમાં એકાદ વખત આવતા હોય, શાસ્ત્રનો અભ્યાસ ન હોય, એમને આવા પ્રશ્ન થાય, એમને આવી વાત હોય કે શું બીજે ક્યાંય માર્ગ નથી, અમે આ બધું કરી રહ્યા છીએ એનું શું? તમે આ સોનગઢમાં જ વિતરાગનો માર્ગ બતાવો છો, બીજે ક્યાંય એવો માર્ગ જ નથી શું? ગુરુદેવ તો કહે છે કે ભાઈ, આ સોનગઢનો માર્ગ નથી, સોનગઢમાં છે એમ પણ નથી, આ તો આત્માની વાત છે, વિતરાગી માર્ગ તો આત્મામાં જ છે, બીજે ક્યાંય નથી. એટલે જ્ઞાનીને આ પરદ્રવ્યને એ મારું છે એવો ભાવ નથી, જ્ઞાનીને પરદ્રવ્ય મારું સ્વ છે એમ નથી, જ્ઞાનીને એનું સ્વામીપણું નથી. અને એને જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ ઉઠે છે, એને એ જાણે છે કે મારું સ્વ નથી, એવી ધર્મીની દશા છે. અહીંયા પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે તેથી આ મારું સ્વ નથી ને હું આનો સ્વામી નથી એમ જાણતો થકો જ્ઞાની પરદ્રવ્યને પરિગ્રહતો નથી. અહીં પરદ્રવ્ય શબ્દે જે વ્યવહાર રત્નત્રયનો રાગ છે તેનો પણ સમાવેશ થઈ જાય છે. પરદ્રવ્ય માત્ર નહીં પણ પરદ્રવ્ય કહેતા વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શુભભાવ છે એ પણ એમાં આવી જાય છે. શુભભાવ પણ મારો નથી એનો પણ હું સ્વામી નથી એવી જ્ઞાનીની શ્રદ્ધા અને દ્રષ્ટિ છે એવું જ એનું પરિણમન છે. કેમ કે રાગ કાંઈ સ્વદ્રવ્યભૂત એટલે કે આત્મભૂત નથી, એ આત્માની વસ્તુ નથી, એ આત્મામાં ત્રિકાળ રહેવાવાળી વસ્તુ નથી. એટલે રાગને એ પોતાનો જાણતો નથી, એને પર જાણે છે, પોતાથી જુદો જાણે છે. સ્વદ્રવ્ય તો દિવ્ય શક્તિમાન ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા છે, બીજું કાંઈ નથી. હવે પારણ નંબર 236 ઉપર ગાથા 207નું ભાવાર્થ ઉપરનું પ્રવચન છે એના અંશ આપણે લઈએ. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને દ્રવ્ય સ્વભાવનું ભાન થયું અર્થાત પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર સત્કાર અને આદર થયો. દ્રવ્ય સ્વભાવનું ભાન કાંઈ શબ્દો દ્વારા થાય છે એમ નથી. દ્રવ્યનો સ્વભાવ કેવો છે એ આપણે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી કે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી શબ્દ દ્વારા જે જાણીએ છીએ એ તો માહિતી રૂપે છે. ભગવાન આત્મા વિશે જે વાત ગુરુદેવે કરી છે એ પણ એક અપેક્ષાએ તો માહિતી રૂપે જ છે. અરે સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણીમાં ઓમકાર ધ્વનિમાં જે વાત આત્મા વિશેની આવે છે એ પણ દ્રવ્યશ્રુત છે અને એ પણ એક અપેક્ષાએ માહિતી રૂપે જ છે. પરંતુ જેને એનો સ્વીકાર સત્કાર અને આદર થયો ક્યાં થયો? અંતરમાં, પોતાના સ્વરૂપમાં જેને એનો સ્વીકાર થયો એવો અનુભવ થયો એને જ સાચા અર્થમાં એ દ્રવ્ય સ્વભાવનું ભાન થયું છે. સાચા અર્થમાં દ્રવ્ય સ્વભાવનું ભાન કોને અને કેવી રીતે થાય? તો કે એ અંતરમાં થાય અને માત્ર એવા શુદ્ધ દ્રવ્યનું આલંબન લેતા એનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ ઢાળી દેતા જે અનુભવ થાય છે તે અનુભવમાં દ્રવ્ય સ્વભાવનું ભાન થાય. એટલે અહીંયા ગુરુદેવ એ વાત કરતા કહે છે કે જેને દ્રવ્ય સ્વભાવનું ભાન થયું અર્થાંત પૂર્ણ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પ્રભુ આત્મા એનું લક્ષ્ય કરતા એવી શ્રદ્ધા કરીને એ તરફ ઢળતા પોતાના ઉપયોગને ત્યાં લઈ જતા અંતરમાં એનો એવો જ સ્વીકાર થયો, જેવો છે તેવો જ સ્વીકાર થયો, એવો જ એને એનો સત્કાર છે, એવો જ એને આદર થયો છે, એને દ્રવ્ય સ્વભાવનું ભાન થયું છે અને એ જ સમ્યક દ્રષ્ટિ છે. એવો એ સમ્યક દ્રષ્ટિ જીવ પરમાર્થે જ્ઞાની છે. સાચા અર્થમાં એ તો જ્ઞાની છે. બહારનું ઘણું જાણપણું હોય, દ્રવ્યશ્રુતનો ઘણો અભ્યાસ હોય તો તે પરમાર્થ જ્ઞાની છે એમ નહીં, પણ પરમ પદાર્થ જે ભગવાન આત્મા તેનું જેને અંતરમાં જ્ઞાન થયું છે તે પરમાર્થ જ્ઞાની છે. અહીંયા કહે છે કે આવો પરમાર્થ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એમ એણે દ્રવ્ય સ્વભાવનું ભાન કર્યું છે એવો પરમાર્થ જ્ઞાની જીવ પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પોતાના સ્વભાવને જ પોતાની સંપદા જાણે છે, પોતાની મિલકત જાણે છે, પોતાનો પરિગ્રહ જાણે છે. આત્મા શુદ્ધ એક જ્ઞાન આનંદ સ્વભાવની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે ને, ભગવાન શબ્દનો અર્થ જ ગુરુદેવે એવો કર્યો છે. ભગ નામ જ્ઞાન આનંદની લક્ષ્મી અને વાન એટલે એવી જ્ઞાન આનંદની સંપદા વાળો એવી લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. જ્ઞાની તે એક સ્વભાવને જ પોતાની સંપદા માને છે, પરંતુ પરના ભાવને પોતાનો જાણતો નથી. ગુરુદેવ કહે છે કે જોયું, આ બહારના ધન, લક્ષ્મી, શરીર, મન, વાણી ઇત્યાદિ પરના ભાવને તે જ્ઞાની પોતાના જાણતો નથી, પોતાના કહેતો નથી, પોતાના માનતો નથી, પોતાના શ્રદ્ધતો નથી. એ બધાને એ પર તરીકે જાણે છે, એની એમ જ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા છે એટલે વારે વારે કાંઈ એને યાદ કરવું નથી પડતું કે આ બધું પર છે. પોતે પોતાની સંપદાને જાણતો, અનુભવતો પરિણમે છે, એટલે એ શરીર, મન, વાણી, ધન, લક્ષ્મી અને પરના લક્ષે થતા શુભાશુભ ભાવ એ બધાને પોતાના જાણતો નથી. વળી અંદરમાં જે પુણ્ય પાપના ભાવ થાય તે પણ પરભાવ છે, ધર્મી તે પરભાવોને પોતાના માનતો નથી, એવી જ એની શ્રદ્ધા છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સૂક્ષ્મ વાત છે પ્રભુ, પરમાર્થ જ્ઞાની ધર્મી જીવ પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી, પોતાનું શું છે એ એને અનુભવ સહિત ખ્યાલમાં આવ્યું છે, માટે એ પરમાર્થ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ પરના ભાવને પોતાના જાણતો પણ નથી અને એને ગ્રહણ પણ કરતો નથી. જુઓ, શુભાશુભ ભાવ જ્ઞાનીને થાય તો છે, નથી થતા એમ નથી. દયાદાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો રાગ તેને આવે તો છે, પણ તેને તે ગ્રહણ કરતો નથી. ગ્રહણ કરતો નથી એટલે શું? એક તરફ એમ કહેવું કે એને દયાદાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે, અને બીજી તરફ પાછું એમ કહેવું કે એને ગ્રહણ કરતો નથી એટલે શું? એટલે કે તેની સાથે તે એકત્વ કરતો નથી. એકત્વ કરતો નથી એટલે કે એના સાથે એ એકરૂપ થતો નથી, એ ભાવને પોતાનો ભાવ છે એમ જાણીને, એમ શ્રદ્ધીને એ ભાવે એ થઈ જતો નથી. એ ભાવને પોતાના શુદ્ધ ભાવથી જુદા જાણે છે, જુદા અનુભવે છે, જુદા શ્રદ્ધે છે, એટલે તેની સાથે તે એકત્વ કરતો નથી. પરંતુ ભેદ જ્ઞાનના બળ વડે તેને સ્વરૂપથી ભિન્ન, જુદા, પર જાણે છે, એને પર તરીકે જ જાણે છે, અને આવું પર તરીકે જાણવું એને પોતાના સ્વરૂપનું ભાન થયું છે એટલે સહજ છે. એને ભેદ જ્ઞાન થયું છે, સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું છે કે શું સ્વ છે અને શું પર છે. એટલે એવા ભેદ જ્ઞાનના બળ વડે એ બધા પરલક્ષે થતા ભાવ પોતાના સ્વરૂપથી ભિન્ન છે એમ એ જાણે છે, અને આ પરભાવ છે બસ એમ જાણે છે. એ મારા છે, મને છે, મને લાભદાયી છે એમ નથી જાણતો. આગળ 237માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્માનો જ્ઞાન અને આનંદ કાયમી અસલી અકૃત્રિમ સ્વભાવ છે. અકૃત્રિમ સ્વભાવ એટલે સહજ સ્વભાવ, કુદરતી સ્વભાવ, એના ગુણને કારણે હોય એવો સ્વભાવ, એને કંઈ લાવવાની જરૂર પડે એવો નહીં, એને કોઈ રીતે પ્રાપ્ત કરવાની જરૂર પડે એવો નહીં, પરંતુ જે કાયમી સહજ છે તેવો સ્વભાવ. આત્માનો જ્ઞાન અને આનંદ કાયમી એના ગુણોને કારણે સહજ સ્વભાવ છે, એ અસલી છે, એ અકૃત્રિમ સ્વભાવ છે. તેની અંદરમાં જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં તે જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. એનું લક્ષ કરતા, સ્વભાવનું લક્ષ કરતા જ્ઞાન આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે, અને તે નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે. દ્રવ્ય, ગુણ અને તેની નિર્મળ પર્યાય તે પોતાનું સ્વ છે, અને તેનો પોતે ધર્માત્મા સ્વામી છે. જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે, તેમાં એક સ્વસ્વામી સંબંધ શક્તિ છે. 47 શક્તિમાં એક સ્વસ્વામી સંબંધ શક્તિ કઈ છે? જો શક્તિ તો અનંત છે, પણ 47 ના નામ આપી અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. શક્તિ ગુણ અનંત છે, પણ જેના નામ આપી અને વર્ણન કરવામાં આવ્યું છે એ 47 શક્તિ છે. એનો અર્થ એમ નથી કે 47 શક્તિ છે. ગુરુદેવે પણ બીજી 5 શક્તિના નામ આપી અને વર્ણન કર્યું છે. આ 47 સિવાય બીજી પણ 5 શક્તિનું વર્ણન, એ જે 47 શક્તિ ઉપરના પ્રવચન કર્યા એ વખતે કર્યું છે, એ વાત પણ કરી છે. શક્તિ તો અનંત છે, પણ બધાના કંઈ નામ હોય એમ નથી. જે જે અનુભવમાં આવે છે એ બધું કંઈ શબ્દોમાં આવી શકે એવું હોતું નથી. જો ને, આપણે જેટલા સ્વાદને અનુભવીએ છીએ એમાંના કેટલા સ્વાદના નામ જાણીએ છીએ? આપણે તો બહુ સ્થૂળતાથી જાણીએ છીએ કે ગુલાબજાંબુનો સ્વાદ કેવો, તો કે મીઠો. રસગુલ્લાનો સ્વાદ કેવો, તો મીઠો. ગોળ પાપડીનો સ્વાદ કેવો, તો પણ મીઠો. ચીકુનો સ્વાદ કેવો, તો પણ મીઠો. અરે ભાઈ, બધાના સ્વાદ જુદા જુદા છે. આંખ બંધ કરી અને એનો એક ટુકડો મોંમાં મૂકવામાં આવે તો તરત ખબર પડી જાય છે કે આ શું છે. એટલે એનો સ્વાદ જુદો છે, છતાંય એ સ્વાદનું નામ આપણને ક્યાં ખ્યાલમાં છે? એ સ્વાદનું નામ આપણે જાણતા નથી. એટલે કઈ સંજ્ઞા બધાની હોય એમ બને નહીં. બધાના નામ હોય, બધાની સંજ્ઞા હોય એમ બને નહીં. એટલે અનંત શક્તિ છે, અને અનંત શક્તિ એ અનુભવ રૂપ છે. એટલે કઈ એ બધાના નામ હોય, બધું શબ્દમાં આવે એમ બને નહીં. એટલે 47 શક્તિ કઈ, એટલે એમ ન માની લેવું કે 47 શક્તિ જ છે. આ એક સ્પષ્ટતા કરી છે. અહીંયા કહે છે કે 47 શક્તિનું વર્ણન જે કરવામાં આવ્યું છે ત્યાં એક સ્વસ્વામી સંબંધ શક્તિ એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે, એ પણ કહેવામાં આવી છે. અને આ શક્તિ શું છે? તો કે આ શક્તિના કારણે ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્ય, તે હું આત્મા સ્વ છું. ત્રિકાળી પૂર્ણ શુદ્ધ જે ગુણો, તે મારું સ્વ એટલે સ્વરૂપ છે. અને તેની જે નિર્મળ શુદ્ધ સ્વભાવ પર્યાય પ્રગટ થાય તે પણ મારું સ્વ છે. અર્થાંત પોતાના શુદ્ધ દ્રવ્ય ગુણ અને શુદ્ધ પર્યાય તે પોતાનું સ્વ છે, અને તેનો આત્મા ધર્મી સ્વામી છે. આવી વાત આ સ્વસ્વામી સંબંધ શક્તિ છે ને, એમાંથી સમજમાં આવે છે. આવી વાત છે. બાકી તો ખરેખર જોવા જઈએ તો એ કોઈનોય સ્વામી નથી. પુરુષ છે એ એની પત્નીનોય સ્વામી નથી, એને પ્રાપ્ત થયેલી લક્ષ્મીનોય સ્વામી નથી. એ બધું તો પર રહ્યું. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની પરનું ગ્રહણ સેવન કરતો નથી. પરનું ગ્રહણ કે સેવન બેમાંથી કાંઈ કરતો નથી. ગ્રહીને રાખવું એ પણ નથી, કે એનું સેવન કરવું એ પણ નથી. ભાઈ, પરમાર્થે રાગનું કરતાપણું અને રાગનું સેવન આત્માને છે જ નહીં. એનામાં ક્યાં રાગ છે કે તે રાગને સેવે કે રાગને કરે? એનામાં તો એ છે જ નહીં, એના સ્વભાવમાં નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેથી રાગ થાય અને રાગનો એ સ્વામી થાય અને રાગની પર્યાયને એ કરે, એવું તો છે જ નહીં. જે કંઈ રાગ થાય છે એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અથવા મિથ્યાત્વને કારણે હોય છે. બે જ કારણ છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને રાગનું કારણ અજ્ઞાન મિથ્યાત્વ છે, અને જ્ઞાની છે એને રાગનું કારણ પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે એ છે. પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે એટલે કે કર્મના ઉદયના નિમિત્તે મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મ છે, એના હજી ઉદયો બાકી પડ્યા છે. તો એવા ઉદયો આવે છે ત્યારે એના નિમિત્તે જ્ઞાની એવા રાગના ભાવ કરે છે. શા માટે કરે છે? કેમ કે એનો ઉગ્ર પુરુષાર્થ આત્મા તરફ હજી થયો નથી, એટલે એવા ચારિત્ર મોહનીયના ઉદયનું નિમિત્ત પામીને એ રાગરૂપ થાય છે, એટલી એની પુરુષાર્થની નબળાઈ છે. એટલે રાગ થવાના ખરેખર જોવા જઈએ તો બે જ કારણ છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તો એ મિથ્યાત્વ એ જ કારણ છે, અજ્ઞાન એ જ કારણ છે, પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે એ એના પુરુષાર્થની નબળાઈને કારણે રાગ થાય છે. પણ એવા રાગ પ્રત્યે જ્ઞાનીને કોઈ પોતાપણાનો ભાવ નથી, એનું સ્વામિત્વ નથી, એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ પણ નથી. એને તો એ હે બુદ્ધિએ જાણે છે. એટલે ખરેખર જોવા જઈએ તો એ આત્માનો સ્વભાવ નથી, એ વાત એને સ્પષ્ટ છે. એટલે રાગ ખરેખર આત્મામાં ક્યાં છે કે એ આત્માને, એટલે એવા જ્ઞાનીને એનું સેવન હોય. જ્ઞાની રાગને સેવતો નથી, કરતો નથી, આવી વાત છે. પણ બિચારા અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી, પોતે કોણ છે એ વાતનો ખ્યાલ નથી, પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે એ એને ખબર નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ એટલે કે સત, નામ શાશ્વત, કાયમ રહેવા વાળું છે તે જ સત છે. શાશ્વત એ શું છે? એ જ્ઞાન છે અને આનંદ છે. સત, નામ શાશ્વત, જ્ઞાન અને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે. આવા પોતાના સ્વરૂપનો અજ્ઞાનીને ખ્યાલ નથી, એનો અનુભવ નથી. પણ જ્ઞાનીને એવા સ્વરૂપનો અનુભવ સહિત ખ્યાલ છે, એનો એને સ્વીકાર છે. એટલે એવા સ્વસ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મી સુખના માર્ગે છે, સુખના પંથે છે. તે દયાદાન આદિના વિકલ્પને પોતાનો માનીને સેવન કરતો નથી, તેથી તેને આકુળતારૂપ દુઃખ પણ નથી. બસ માત્ર એને જાણે છે કે એ છે, અને તે પણ પોતાથી જુદા ભિન્ન પરપણે જાણે છે. આવા સમ્યક દ્રષ્ટિ હોય છે, આવા જ્ઞાની હોય છે, એ ધર્મી છે, એ મોક્ષ માર્ગમાં છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. ગાથા 207 પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગઈકાલે કળશ ઉપરથી આપણે ક્રમબદ્ધ પર્યાય અને સર્વજ્ઞતાની વાત કરી હતી. એ વિશે ફરીને વિચાર કરવા જેવું છે. જો તમે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન ને માનો છો કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કસાય રહિત થઈને, સમગ્ર કસાયથી રહિત થઈને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, એટલે એમને સર્વજ્ઞતા પ્રગટ થાય છે અને જગતના બધા જ પદાર્થોની, ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી જ દશાને, બધી જ પર્યાયને એ જાણે છે. એવું જો તમે માનતા હો તો પછી ત્યાંથી જ શરૂઆત કરો કે એવું કઈ રીતે શક્ય હોય કે જે પર્યાય હજી થઈ જ નથી, જે દશા હજી થઈ જ નથી, એવી બધી જ દશાને ભગવાન કઈ રીતે જાણી શકે, એમ કરી અને વિચાર કરો કે એવું કઈ રીતે શક્ય થાય. જો એવું હોય, એવું જ જો હોય, તો પછી બધી જ પર્યાયો નિશ્ચિંત હોવી જોઈએ અને જે ક્રમમાં હોવી જોઈએ એ જ ક્રમમાં જ રહેવી જોઈએ, આડી અવળી થવી જોઈએ નહીં. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સર્વજ્ઞતાના નિર્ણય દ્વારા થઈ જાય છે. જેને તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ છે એમાં કોઈ શંકા નથી, આશંકા પણ નથી, પૂરેપૂરી શ્રદ્ધા છે, એને માટે આ વાત છે કે એવો નિર્ણય જ્યારે એ કરવા જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે. આ નિર્ણય જે છે એ હજી સમ્યક નિર્ણય નથી, એ હજી તર્ક દ્વારા થયેલો નિર્ણય છે. આવો નિર્ણય ખરેખર ક્યારે સમ્યક થાય? તો કે જ્યારે એને પોતાના સ્વરૂપનું લક્ષ થાય છે, પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થાય છે અને ભગવાન આત્માનો અનુભવ થાય છે, ત્યારે એને આવો નિર્ણય, આવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સમ્યક થાય છે. આવું કેમ હશે એનો વિચાર કરવાનો છે. સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય હોય છે એવું કેમ હોય એનો હવે વિચાર કરવાનો છે. આ વીકેન્ડમાં એનો ખૂબ વિચાર કરજો. ફરીને આપણે એ વાત લઈશું. આજે શુક્રવાર છે એટલે આપણે ભક્તિ કરીશું અને પછી સ્વાધ્યાય પૂરો કરીશું. આજે આપણે સમયસારની સ્તુતિ લઈશું. સમયસારની સ્તુતિ અદ્ભુત છે, શબ્દો સુંદર છે.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભજન ભરી. કુંદ કુંડે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાધિરાજ તારામાં બાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ બણી દોડે પરિણતી. પૂછે નિશ્ચય ગ્રંથ ભંગ સગણા, વ્યવહાર ના ભેદભા, તું પ્રજ્ઞા છી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૌચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી